એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી રોજબરોજની જિંદગી સાથે જોડાયેલો છે, પણ કદાચ આપણે તેના પર બહુ ધ્યાન નથી આપતા. ચહેરા વાંચવાની કળા. શું ખરેખર કોઈના ચહેરા પરથી તેના સ્વભાવ કે વ્યક્તિત્વ વિશે જાણી શકાય? આ સવાલના જવાબ શોધવા આપણે લાયલાન યાંગના પુસ્તક ધ નેકેડ ફેસ, ધી એસેન્શિયલ ગાઈડ ટુ રીડિંગ ફેસીસની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
નમસ્કાર. આ વિષય ખરેખર રસપ્રદ છે, કારણ કે આપણે સૌ ખબર છે અજાણતા પણ સતત લોકોના ચહેરા વાંચતા હોઈએ છીએ, તેમના હાવભાવ સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આ પુસ્તક એ સમજને વધુ વ્યવસ્થિત અને કહી શકાય કે ઊંડી બનાવવામાં મદદ કરે છે.
બરાબર. પુસ્તકનો મૂળ વિચાર જ એ છે કે ચહેરો ફક્ત આપણી ઓળખ નથી, પણ એ આપણા ચરિત્ર, આપણા અનુભવો અને આંતરિક સ્વભાવનો અરીસો છે. ફિઝિયોગ્નોમી એટલે કે ચહેરા વાંચવાની આ પ્રાચીન કળા એ આપણને લોકો સાથે વધુ સારી રીતે જોડાવામાં મદદ કરી શકે છે.
સમજવાની ક્ષમતા એ ખૂબ મૂલ્યવાન બની જાય છે. આ પુસ્તક દાવો કરે છે કે ચહેરા વાંચન આપણને માત્ર શબ્દોની પેલે પાર જઈને વ્યક્તિની સાચી પ્રકૃતિને સમજવામાં મદદ કરી શકે છે. આ કોઈ જાદુ નથી, પણ અવલોકન અને સમજનું વિજ્ઞાન છે જેનો ઉપયોગ સંબંધો સુધારવાથી લઈને વ્યાવસાયિક સફળતા સુધી થઈ શકે છે.
રસપ્રદ દાવા પાછળના લેખિકા કોણ છે? લૈલાન યંગ વિશે થોડું જાણીએ. તેઓ એક પત્રકાર, લેખક અને સંશોધક હતા, જેમની ખાસિયત જટિલ વિષયોને સામાન્ય વાચકો માટે સરળ બનાવવાની હતી.
હા, યંગની વિશેષતા એ હતી કે તેમણે ચહેરા વાંચનાના વિષયને પૂર્વ અને પશ્ચિમના જ્ઞાનના સંગમ તરીકે જોયું. એમણે શું કર્યું કે પૂર્વનું જ્ઞાન લીધું, ખાસ કરીને ચીનની પ્રાચીન પરંપરાઓ, અને એને પશ્ચિમી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સાથે મેળવવાની કોશિશ કરી. તેઓ પોતાને કોઈ નવી શોધના જનક નહીં, પણ સદીઓ જૂના જ્ઞાનના કુશળ સંચાલક અને આધુનિક ભાષ્યકાર તરીકે રજૂ કરે છે. એમનો અભિગમ ખૂબ વ્યવહારુ હતો, સંશોધન આધારિત, જેમાં ઐતિહાસિક અભ્યાસ, નિષ્ણાતો સાથે મુલાકાતો અને ઝીણવટભર્યા અવલોકનોનો સમાવેશ થતો હતો.
મને એમની એક વાત ખૂબ ગમી. તેઓ વારંવાર ભાર મૂકે છે કે આ જ્ઞાનનો ઉપયોગ લોકો પર લેબલ ચોંટાડવા કે એમની ટીકા કરવા માટે નહીં, પણ વધુ કરુણા, સહાનુભૂતિ અને સારા માનવીય સંબંધો બાંધવા માટે થવો જોઈએ. આ એક જાણે નૈતિક જવાબદારી જેવું છે.
બિલકુલ. તેમનો મુખ્ય સંદેશ એ જ છે કે સમજણ શક્તિ આપે છે અને એ શક્તિનો ઉપયોગ બીજાને મદદ કરવા અને જોડાણ સાધવા માટે થવો જોઈએ, અંતર વધારવા માટે નહીં. સાચી વાત છે.
તો આ પુસ્તક ધ નેકેડ ફેસ શું છે, એનો મુખ્ય હેતુ શું છે અને કોના માટે છે?
એટલે મૂળભૂત રીતે આ પુસ્તક સામાન્ય વ્યક્તિને ચહેરા વાંચવાની કળા શીખવા માટે છે, એની પાછળનું વિજ્ઞાન સમજવા માટે, એકદમ વિસ્તૃત ગાઈડ જેવું. તે દાવો કરે છે કે આપણા ચહેરાના લક્ષણો, કપાળનો આકાર, આંખોનું અંતર, હોઠની જાડાઈ, જડબાની મજબૂતી, આ બધું આપણા વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. આપણી વિચારવાની રીત, આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને આપણી મૂળભૂત વૃત્તિઓ વિશે પણ.
એટલે કે આ પુસ્તક આપણને લોકોની અંદર જોવાની એક નવી દ્રષ્ટિ આપવાનો પ્રયાસ કરે છે, એમ કહી શકાય?
હા, કંઈક એવું જ. તે માનવ સ્વભાવ વિશે જિજ્ઞાસુ કોઈ પણ વ્યક્તિ માટે છે, ખાસ કરીને જે લોકો વ્યવસાયમાં છે. સેલ્સ, મેનેજમેન્ટ, એચઆર, કાયદો, થેરેપી, જેમને સતત લોકો સાથે કામ કરવાનું હોય છે, તેમના માટે આ ખરેખર ઉપયોગી થઈ શકે છે. સાથે જ જેઓ પોતાના અંગત સંબંધો સુધારવા માંગે છે અથવા જેમને લાગે છે કે તેઓ લોકોને સમજવામાં થોડા કાચા પડે છે, તેમના માટે પણ આ રસપ્રદ સાબિત થઈ શકે.
પુસ્તકની આખી સફર કેવી છે? શું તે સીધું લક્ષણો અને તેના અર્થ પર આવી જાય છે?
ના ના, તે ખૂબ પદ્ધતિસર આગળ વધી છે. શરૂઆતમાં તે ઇતિહાસ અને મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે, પછી ચહેરાને જુદા જુદા ઝોનમાં વહેંચીને દરેક ભાગનું, કપાળ, ભ્રમણ, આંખો, નાક, ગાલ, મો, જડબું વિગતવાર વિશ્લેષણ કરે છે. દરેક લક્ષણ કયા વ્યક્તિત્વ ગુણ, પ્રતિભા કે વર્તણૂક સાથે સંકળાયેલું હોઈ શકે છે તે ઉદાહરણો સાથે સમજાવે છે.
પણ શું એક લક્ષણ પરથી કોઈના વિશે કહી દેવું યોગ્ય છે? એ થોડું જોખમી નથી લાગતું?
જો, આ ખૂબ સારો મુદ્દો છે અને લેખિકા પોતે આના પર ખૂબ ભાર મૂકે છે. પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે ક્યારેય કોઈ એક લક્ષણના આધારે નિર્ણય પર ન આવી જવું. સાચી સમજ માટે હોલિસ્ટિક એટલે કે સમગ્રલક્ષી અભિગમ અપનાવવો પડે છે. બધા લક્ષણોને એક સાથે જોવા, તેમની વચ્ચેનું સંતુલન સમજવું અને કોઈ વિરોધાભાસ દેખાય તો તેનો અર્થ શું હોઈ શકે તે વિચારવું જરૂરી છે. અને હા, ચહેરા પર સમય સાથે પડતી રેખાઓ અને કરચલીઓ પણ જીવનના અનુભવોની વાર્તા કહે છે, એ પણ ધ્યાનમાં લેવાનું છે. આખી વાત વ્યક્તિનું એક સૂક્ષ્મ ચિત્ર બનાવવાની છે, કોઈ ચોક્કસ ખાનામાં બંધ કરવાની નહીં.
ચલો ત્યારે આ પદ્ધતિમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક ચહેરાના વિશ્લેષણની શરૂઆત ક્યાંથી કરે છે?
શરૂઆત ફાઉન્ડેશનથી થાય છે. પુસ્તક સમજાવે છે કે ચહેરા વાંચન કોઈ નવી વાત નથી. એરિસ્ટોટલ જેવા પ્રાચીન ગ્રીક વિચારકોથી લઈને 18મી સદીના લાવાટેર સુધી ઘણાએ આનો અભ્યાસ કર્યો છે. પુસ્તક સ્પષ્ટ કરે છે કે આ ભવિષ્ય કથન નથી, પણ વ્યક્તિના ચરિત્રની સંભાવનાઓ અને વૃત્તિઓને સમજવાનું એક સાધન માત્ર છે.
અને પછી આવે છે ચહેરાના 3 ઝોનનો વિચાર, બરાબર? મેં વાંચ્યું એ મુજબ આ ઝોન જીવનના કયા પાસાઓ પ્રભાવી છે તે સમજવામાં મદદ કરે છે.
હા, આ એક પાયાનો સિદ્ધાંત છે. પહેલો છે ઉપરી ઝોન એટલે કે કપાળ. આ માનસિક અને બૌદ્ધિક જગત સાથે જોડાયેલું છે. વ્યક્તિ કેવી રીતે વિચારે છે, સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવે છે, તેની કલ્પના શક્તિ કેવી છે, આ બધું કપાળ પરથી જાણી શકાય એવું પુસ્તક સૂચવે છે.
બીજો ઝોન?
બીજો મધ્ય ઝોન, ભ્રમરથી નાકના પાયા સુધીનો ભાગ. આ ભાવનાત્મક અને મહત્વાકાંક્ષી જગત છે. અહંકાર, આત્મવિશ્વાસ, સામાજિક વ્યવહાર અને જીવનને વ્યવસ્થિત કરવાની ક્ષમતા આ ઝોન સાથે જોડાયેલી છે.
અને છેલ્લો નીચલો ઝોન?
હા, નીચલો ઝોન નાકના પાયાથી દાઢીના અંત સુધી. આ સહજ વૃત્તિઓ, શારીરિક ઉર્જા અને મૂળભૂત ઈચ્છાઓનું ક્ષેત્ર છે. ઈચ્છાશક્તિ, સહનશક્તિ, ભૌતિક જરૂરિયાતો અને જીવન ટકાવી રાખવાની વૃત્તિ અહીં પ્રતિબિંબિત થઈ છે.
રસપ્રદ.
એટલે
કયો ઝોન વધુ વિકસિત કે પ્રભાવી છે તેના પરથી વ્યક્તિના જીવનના મુખ્ય ચાલક બળોનો અંદાજ લગાવી શકાય?
હા, પુસ્તક એવું જ કહે છે. જેમ કે જો ઉપરી ઝોન વધુ પ્રભાવી હોય તો વ્યક્તિ બૌદ્ધિક કાર્યોમાં વધુ રસ લેતી હોઈ શકે છે. જો નીચલો ઝોન મજબૂત હોય તો તે શારીરિક કાર્યો કે વ્યવહારુ બાબતોમાં વધુ સક્રિય હોઈ શકે છે. અલબત્ત આ બધું સંભાવનાઓ છે, નિશ્ચિત નિયમો નહીં.
ચાલો ઉપરી ઝોનના મુખ્ય લક્ષણ કપાળ વિશે વધુ વાત કરીએ. પુસ્તક કપાળ વિશે શું કહે છે?
કપાળને મનનું પ્રતિબિંબ ગણવામાં આવે છે. તેની ઊંચાઈ, પહોળાઈ અને આકાર અલગ અલગ વિચારસરણી સૂચવે છે. દાખલા તરીકે ઊંચું અને પહોળું કપાળ ઘણીવાર બૌદ્ધિક ક્ષમતા, વ્યાપક વિચારસરણી સાથે જોડાયેલું છે.
અને નીચું કપાળ?
નીચું અને સાંકડું કપાળ વધુ વ્યવહારુ, નક્કર અને અહીં અને અત્યારે પણ ધ્યાન કેન્દ્રિત કરનાર અભિગમ સૂચવી શકે. પછી ગોળાકાર કપાળ હોય તો સૃજનાત્મકતા, કલ્પનાશીલતા. ચોરસ કપાળ તાર્કિક, વ્યવસ્થિત વિચારસરણી. અને પેલું પાછળની તરફ ઢળતું કપાળ એ ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા, તકવાદી સ્વભાવ સૂચવી શકે.
અચ્છા, અને ભ્રમર એ પણ ઉપરી અને મધ્ય ઝોનની વચ્ચે આવે છે, એના વિશે શું?
ભ્રમરને સ્વભાવની અભિવ્યક્તિ કહેવાય છે. તેની જાડાઈ, આકાર અને સ્થાન સૂક્ષ્મ સંકેતો આપે છે. જેમ કે જાડી ભ્રમર હોય તો મજબૂત ઈચ્છાશક્તિ, દૃઢ નિશ્ચય. પાતળી ભ્રમર વધુ સંવેદનશીલતા બતાવી શકે.
અને આકાર? કમાનવાળી કે સીધી?
હા, કમાનવાળી ભ્રમર નાટકીયતા, સૌંદર્ય પ્રત્યે લગાવ સૂચવે, જ્યારે સીધી ભ્રમર સીધી સાદી તાર્કિક સ્વભાવ તરફ ઇશારો કરે. અને એનું સ્થાન પણ મહત્વનું છે. આંખોથી ઊંચે હોય તો ખુલ્લા મનના, જ્યારે આંખોની નજીક નીચી ભ્રમર વધુ શંકાશીલ, સાવધ સ્વભાવ તરફ ઇશારો કરી શકે છે.
હવે મધ્ય ઝોનમાં આવીએ, જ્યાં આંખો અને નાક મુખ્ય છે. આંખો માટે તો કહેવાય છે કે તે આત્માની બારી છે. પુસ્તક આ વાતને સમર્થન આપે છે?
બિલકુલ. આંખો કદાચ ચહેરાનું સૌથી વધુ અભિવ્યક્ત અંગ છે. પુસ્તક આંખોના કદ, અંતર અને ચમક પર ધ્યાન આપે છે. મોટી આંખો ઘણીવાર ભાવનાત્મકતા, ખુલ્લાપણું, આદર્શવાદ સાથે જોડાયેલી હોય છે.
અને નાની આંખો?
નાની આંખો વધુ તીવ્ર ધ્યાન, ઊંડાણપૂર્વકનું અવલોકન, ફોકસ અને ક્યારેક શંકાશીલ સ્વભાવ સૂચવે છે. બે આંખો વચ્ચેનું અંતર પણ કંઈક કહે છે. વધુ અંતર હોય તો ઉદારમતવાદી, વ્યાપક દ્રષ્ટિકોણ, નજીક હોય તો વધુ ધ્યાન કેન્દ્રિત, વિગતલક્ષી, નિષ્ણાત બનવાની વૃત્તિ.
અને આંખોની ચમક?
એ તો વ્યક્તિની જીવનશક્તિ, સ્વાસ્થ્ય અને આંતરિક ઊર્જાનો સંકેત આપે છે.
અને આ પણ મહત્વનું છે ને કે આંખોમાં દેખાતા ક્ષણિક ભાવ, જેમ કે ગુસ્સો કે આનંદ, અને આંખોનું સ્થાયી બંધારણ, આ બંનેને અલગ તારવવા.
એકદમ સાચી વાત. પુસ્તક આ ભેદ પારખતા શીખવે છે. સ્થાયી લક્ષણો વ્યક્તિત્વના મૂળભૂત પાસા દર્શાવે છે, જ્યારે ક્ષણિક ભાવો તે સમયની પરિસ્થિતિનો પ્રતિભાવ હોય છે.
હવે નાક પર આવીએ. તેને મહત્વાકાંક્ષા અને અહંકારનો આધાર સ્તંભ કહેવાયું છે. આ થોડું વિચિત્ર લાગે છે.
હા, કદાચ લાગે, પણ તેની પાછળ તર્ક છે. પુસ્તક મુજબ નાકનો આકાર અને કદ વ્યક્તિની કાર્યશૈલી, જોખમ લેવાની ક્ષમતા, નેતૃત્વ ગુણો વિશે સંકેત આપી શકે છે. જેમ કે ગ્રીક નાક સીધું, શિલ્પ જેવું શુદ્ધ, કલાત્મક સ્વભાવ બતાવે. રોમન નાક થોડું વળેલું, મજબૂત નેતૃત્વ ક્ષમતા, સત્તા સૂચવે.
અને નાનું ઉપર વળેલું નાક?
એ રમતિયાળ, આશાવાદી, સામાજિક સ્વભાવ. નસકોરા પણ મહત્વના છે. પહોળા નસકોરા એટલે ઉચ્ચ ઊર્જા, જુસ્સો. સાંકડા નસકોરા એટલે વધુ સાવધ, રૂઢિચુસ્ત અભિગમ.
એટલે નાક પરથી વ્યક્તિની ડ્રાઈવ અથવા મહત્વાકાંક્ષાનો અંદાજ લગાવી શકાય.
પુસ્તક એવો દાવો કરે છે. અલબત્ત ફરી યાદ અપાઉં કે આ બધું અન્ય લક્ષણોના સંદર્ભમાં જ જોવાનું છે, હંમેશા.
હવે ચહેરાના નીચલા ઝોન તરફ જઈએ. ગાલ, મો અને જડબો, દાઢી, આ વિસ્તાર શેનું પ્રતિનિધિત્વ કરે છે?
આ ઝોન મુખ્યત્વે આપણી સહેજ વૃત્તિઓ, ઈચ્છાશક્તિ અને દુનિયા સાથે આપણી ભૌતિક ક્રિયાપ્રતિક્રિયા સાથે જોડાયેલું છે. ગાલ અને ગાલના હાડકા પ્રભાવ અને સત્તાનું સ્થાન છે. ઊંચા, સ્પષ્ટ ગાલના હાડકા નેતૃત્વ, આત્મવિશ્વાસ સાથે જોડાયેલા છે. જ્યારે ભરેલા, માસલ ગાલ ઉષ્માભર્યા, મિલનસાર સ્વભાવ સૂચવે છે. સપાટ ગાલ કદાચ સત્તાની ઓછી ખેવના દર્શાવે.
અને મોં અને હોઠ, એ તો સંવાદ માટે મુખ્ય છે.
બરાબર. તેને સંવાદ અને સંવેદનાનું દ્વાર કહેવાય છે. હોઠની જાડાઈ જુઓ. ભરેલા હોઠ ઉદારતા, સંવેદનશીલતા, વાતચીત પ્રિયતા સૂચવે. પાતળા હોઠ આત્મસંયમ, ચોકસાઈ, ક્યારેક વિવેચનાત્મક સ્વભાવ દર્શાવી શકે.
મોંનું કદ પણ મહત્વનું હશે.
હા, પહોળું મોં બહિર્મુખી, ઉદાર વ્યક્તિત્વ. નાનું મોં અંતર્મુખી, સાવધ સ્વભાવ. અને પેલી ફિલ્ટ્રમ, નાક અને ઉપલા હોઠ વચ્ચેની ખાંચ, એને જીવનશક્તિ અને સર્જનાત્મક ઊર્જાનું સૂચક માનવામાં આવે છે.
એટલે મોઢાના ભાગ પરથી વ્યક્તિની વાતચીત કરવાની રીત અને ઉદારતાનો ખ્યાલ આવી શકે.
હા, અને તેમની સંવેદનશીલતાનો પણ. હવે સૌથી નીચેનો ભાગ, દાઢી અને જડબું, તેને ઈચ્છાશક્તિનો પાયો કહેવાયું છે.
આ મહત્વનું લાગે છે. જીવનમાં ટકી રહેવા માટે ઈચ્છાશક્તિ તો જરૂરી જ છે.
ચોક્કસ. જડબું અને દાઢીનો આકાર વ્યક્તિની દ્રઢતા, નિશ્ચય અને પડકારોનો સામનો કરવાની રીત વિશે ઘણું કહે છે. મજબૂત ચોરસ જડબું લડાઈક સ્વભાવ, પ્રચંડ ઈચ્છાશક્તિ દર્શાવે. અણીદાર દાઢી તીક્ષ્ણ બુદ્ધિ, પણ ક્યારેક જિદ્દી સ્વભાવ.
અને જો દાઢી પાછળ ધકેલાયેલી હોય તો?
તો ઓછી આગ્રહી પ્રકૃતિ, વધુ અનુકૂલનશીલ, કદાચ સંઘર્ષ ટાળવાની વૃત્તિ. અને જો દાઢી બહાર નીકળતી હોય તો? અત્યંત નિશ્ચયી, ક્યારેક અવજ્ઞાકારી પણ.
તમે આગ્રહી શબ્દ વાપરો, એ સ્પષ્ટ કરે છે કે કેવી રીતે આ લક્ષણો વર્તણૂક સાથે જોડાયેલા છે. પણ આ બધા લક્ષણોને જોડવા કેવી રીતે, અને ચહેરા પરની રેખાઓનું શું?
આ જ સૌથી મહત્વનો અને કદાચ સૌથી મુશ્કેલ ભાગ છે. સંશ્લેષણ. પુસ્તક ભાર મૂકે છે કે ચહેરા પરની રેખાઓ અને કરચલીઓ માત્ર ઉંમરની નિશાની નથી, પણ જીવનની જીવનકથા છે. તે વારંવાર અનુભવાતા ભાવો અને જીવનના અનુભવોનો નકશો છે.
એટલે કે કપાળ પરની રેખાઓ ચિંતા બતાવે.
હા, સતત ચિંતા અથવા ઊંડા વિચાર. ભ્રમર વચ્ચેની ઊભી રેખાઓ એકાગ્રતા, નિશ્ચય, પણ ક્રોધ કે હતાશા પણ દર્શાવી શકે. આંખો પાસેની રેખાઓ આનંદ, હાસ્ય પણ તણાવ પણ બતાવે. મોની આસપાસની રેખાઓ કડવાશ કે આશાવાદ સૂચવી શકે.
એટલે ચહેરો સમય સાથે બદલાતો રહે છે, તે સ્થિર નથી.
બિલકુલ, આ જ તેની ગતિશીલતા છે અને સંશ્લેષણની કળા. એટલે આ બધા ટુકડાઓને, સ્થાયી લક્ષણો અને બદલાતા લક્ષણોને જોડીને એક સુસંગત ચિત્ર બનાવવું, પેટર્ન શોધવી, સમતુલન જોવું, વિરોધાભાસ નોંધવા અને સંદર્ભને ધ્યાનમાં રાખવો, ઉતાવળિયો નિર્ણય ટાળીને ધીરજપૂર્વક અવલોકન કરવું એ જ ચાવી છે.
આ પુસ્તક અને આપણી ચર્ચામાંથી કેટલીક મુખ્ય થીમ્સ સ્પષ્ટ થાય છે. શું આપણે તેના પર થોડી વાત કરી શકીએ?
ચોક્કસ. મને લાગે છે કે ચાર મુખ્ય સંદેશાઓ છે. પહેલું, ચહેરો એક વાંચી શકાય તેવી જીવનકથા છે. તે આપણા જન્મજાત સ્વભાવ અને જીવનના અનુભવો બંનેનું પ્રતિબિંબ છે. ભારતમાં જ્યાં જીવનના અનુભવોમાં આટલી વિવિધતા છે, ત્યાં આ વાત વધુ રસપ્રદ બને છે.
હા, અને બીજું,
સમગ્રલક્ષી અભિગમ અનિવાર્ય છે. કોઈ એક લક્ષણના આધારે વ્યક્તિને માપી ન શકાય. બધા ભાગોના સંતુલન અને ક્રિયાપ્રતિક્રિયાને સમજવી જરૂરી છે. આપણા જેવા વિવિધતા સભર સમાજમાં આ ખૂબ મહત્વનું છે.
સાચી વાત. ત્રીજું શું છે?
ત્રીજું, કરુણા અને સહાનુભૂતિ, નિર્ણય નહીં. આ જ્ઞાનનો હેતુ લોકોને સમજવાનો અને તેમની સાથે વધુ સારી રીતે જોડાવાનો છે, તેમને લેબલ મારીને દૂર કરવાનો નથી.
અને ચોથું,
આ એક વ્યવહારુ સાધન છે. આ ફક્ત સૈદ્ધાંતિક જ્ઞાન નથી, રોજિંદા જીવનમાં, સંબંધોમાં, કામ પર, પોતાની જાતને સમજવામાં તેનો ઉપયોગ થઈ શકે છે. આપણી દૈનિક ક્રિયાપ્રતિક્રિયા સુધારવામાં તે મદદરૂપ થઈ શકે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે એક જગ્યાએ કહ્યું છે સારાંશમાં, તમારો ચહેરો માંસ અને હાડકાની ભાષામાં લખાયેલ તમારી આત્મકથા છે. આ કેટલું શક્તિશાળી વાક્ય છે.
હા, તે સૂચવે છે કે આપણો ચહેરો આપણી વાર્તા કહે છે, ભલે આપણે છુપાવવાનો પ્રયત્ન કરીએ. બીજો એક વિચાર જે મને મહત્વનો લાગ્યો તે છે, કોઈ વ્યક્તિને એક લક્ષણ દ્વારા ક્યારે ન મૂલવો. આખી વાર્તા સાંભળવાથી સાચી સમજ આવે છે.
બરાબર. ઉતાવળા નિર્ણયો ટાળવા અને નૈતિકતા પર ભાર મૂકતો આ વિચાર. ચહેરો વાંચવાનો ધ્યેય વ્યક્તિને લેબલમાં બાંધવાનો નથી, પરંતુ તેમની સાથે વાતચીત કરવાની શ્રેષ્ઠ રીત શોધવાનો છે.
હા, આ બહુ સ્પષ્ટ કરે છે કે આ જ્ઞાનનો ઉપયોગ સકારાત્મક અને રચનાત્મક હોવો જોઈએ. અને છેલ્લે, સ્વજાગૃતિ પરનો ભાર. પહેલા અરીસામાં જુઓ, તમારો પોતાનો ચહેરો વાંચતા શીખો. સ્વજાગૃતિ એ અન્યની સાચી સમજનો પાયો છે.
પોતાની જાતને સમજવી એ પહેલું પગથિયું છે.
બિલકુલ. બીજાને સમજતા પહેલા પોતાની વૃત્તિઓ અને પૂર્વગ્રહોને સમજવા જરૂરી છે.
તો આ બધી સમજણનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? આપણે તેને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકીએ?
બ્રહ્માસ્તા છે. જો વ્યવસાયમાં ભરતી વખતે ઉમેદવારના ચહેરા પરથી તેની દ્રઢતા કે વિશ્લેષણાત્મક ક્ષમતા જેવા ગુણો પારખી શકાય. સેલ્સમાં ગ્રાહકની વિચારવાની શૈલી સમજીને તમારી વાત રજૂ કરી શકો. શું તે તાર્કિક છે કે ભાવનાત્મક? ટીમ મેનેજમેન્ટમાં કર્મચારીઓની પ્રેરણા અને વાતચીતની શૈલી સમજીને વધુ સારું વાતાવરણ બનાવી શકો.
અને અંગત જીવનમાં, સંબંધોમાં, કુટુંબમાં?
હા, સંબંધોમાં તમારા સાથીની જરૂરિયાતો, તેમની સંવેદનશીલતા, સંભવિત સંઘર્ષના મુદ્દાઓ સમજવામાં મદદ મળી શકે છે. વાલી તરીકે બાળકના સ્વભાવને, શું તે શરમાળ છે કે બહિર્મુખી, સમજીને તેની સાથેનો વ્યવહાર ગોઠવી શકો. સામાન્ય સામાજિક મેળાવડામાં પણ સામેની વ્યક્તિની અપેક્ષાઓ કે મર્યાદાઓનો અંદાજ લગાવીને વધુ સારા સંબંધો બાંધી શકો.
અને પોતાના માટે, સ્વવિકાસ માટે?
હા, એ પણ ખરું. લોકો આપણને કેવી રીતે જુએ છે, મતલબ આપણા ચહેરાના લક્ષણોના આધારે તેમની પહેલી છાપ શું હોઈ શકે તે સમજવામાં મદદ મળે. કદાચ આપણી કારકિર્દીને આપણી કુદરતી શક્તિઓ સાથે વધુ સારી રીતે ગોઠવી શકીએ. આપણો કયો ઝોન વધુ પ્રભાવી છે એના આધારે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. ધારો કે તમે કોઈ એવી વ્યક્તિ સાથે કામ કરી રહ્યા છો જેમનું જડબું મજબૂત અને ચોરસ છે અને ભ્રમર સિદ્ધિ અને નીચી છે. પુસ્તક મુજબ આ વ્યક્તિ કદાચ ખૂબ દૃઢ નિશ્ચયી, તાર્કિક અને કદાચ થોડી શંકાશીલ પણ હોઈ શકે છે. હવે તેમની સાથે કામ પાર પાડવા માટે ભાવનાત્મક દલીલોને બદલે નક્કર તથ્યો અને સ્પષ્ટ યોજના રજૂ કરવી વધુ અસરકારક રહેશે. તેમને પડકાર ગમશે, પણ તેમની સત્તાને સીધો પડકાર કદાચ ન ગમે. આ માત્ર એક ઉદાહરણ છે કે કેવી રીતે આ સમજણ ઉપયોગી થઈ શકે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે તે એ છે કે ચહેરો ખરેખર કેટલો બધો કહી જાય છે જો આપણે ધ્યાનથી જોતા શીખીએ તો. અને બીજું, આ જ્ઞાનનો ઉપયોગ અત્યંત સાવધાની અને સહાનુભૂતિથી થવો જોઈએ, એ વિચાર બહુ મહત્વનો છે.
મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ જાદુઈ શક્તિ નથી, પણ અવલોકન, વિશ્લેષણ અને સૌથી વધુ તો સંદર્ભને સમજવાની કળા છે, અને કેવી રીતે એક પ્રાચીન જ્ઞાન આજના આધુનિક જીવનમાં પણ પ્રસ્તુત અને ઉપયોગી બની શકે છે તે જોવું રસપ્રદ છે. પણ હા, તેને યોગ્ય નૈતિક માળખામાં વાપરવું જરૂરી છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. જો આપણે આજથી જ સભાનપણે લોકોના ચહેરાઓનું અને હા, અરીસામાં આપણા પોતાના ચહેરાનું પણ વધુ ધ્યાનથી અવલોકન કરવાનું શરૂ કરીએ, તો શું તે આપણી રોજિંદી વાતચીત, આપણા સંબંધો અને આપણી પોતાની સમજને બદલી શકે છે? શું આપણે ફક્ત ઉપર છલ્લી છાપ પરથી આગળ વધીને લોકોની ઊંડી વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરી શકીએ?
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. અવલોકનથી સમજણ સુધીની સફર કદાચ અહીંથી શરૂ થાય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક ત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.